ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય એક. હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયેલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, કનાનીઓની સામે લડવાને અમારા તરફથી કોણે આગેવાની કરવી? ઈશ્વરે કહ્યું, યહૂદા તમને આગેવાની આપશે. જુઓ, આ દેશને મેં તેના હાથમાં સોંપ્યો છે. યહૂદાએ પોતાના ભાઈ શિમ્યોનને તથા તેના માણસોને કહ્યું, જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો તેમાં અમે તમારી સાથે આવીશું. તેથી શિમ્યોનનું કુળ તેની સાથે ગયું. યહૂદાના પુત્રોએ ચઢાઈ કરી અને ઈશ્વરે કનાનીઓ તથા પરિઝીઓની ઉપર તેને વિજય આપ્યો. બેઝેકમાં તેઓએ તેઓના 10,000 માણસોનો સંહાર કર્યો. બેઝેકમાં તેઓને અદોની બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા. પણ અદોની બેઝેક નાસવા લાગ્યો ત્યારે તેઓએ તેની પાછળ પડીને તેને પકડ્યો અને તેના હાથના તથા પગના અંગૂઠા કાપી નાખ્યા. અદોની બેઝેકે કહ્યું, 70 રાજાઓ જેઓના હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે. તેઓ તેને યરૂશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો. યહૂદા કુળના પુરુષોએ યરૂશાલેમ સામે લડાઈ કરીને તેને જીતી લીધું. તેઓએ તલવારની ધારથી હુમલો કર્યો હતો અને તે નગરને બાળી મૂક્યું. ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા. હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે યહૂદા આગળ વધ્યા અગાઉ હેબ્રોનનું નામ કિર્યાર્થ આરબા હતું. તેઓએ શેષાય, અહિમાન તથા તાલમાઈને નષ્ટ કર્યા. ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા. અગાઉ દબીરનું નામ કિર્યાર્થ સેફેર હતું. કાલેબે કહ્યું, જે કોઈ કિર્યાર્થ સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આકસાહના લગ્ન કરાવીશ. કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલે દબીરા જીતી લીધું. તેથી કાલેબે પોતાની દીકરી આકસાહના લગ્ન તેની સાથે કરાવ્યા. હવે ઓથનીએલને આકસાએ સમજાવ્યો કે તે તેના આકસાના પિતાને કહે કે તે તેને ખેતર આપે. આકસા પોતાના ગધેડા પરથી ઉતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, દીકરી, તારા માટે હું શું કરું? તેણે તેને કહ્યું, મને એક આશીર્વાદ આપ. જો તે મને નેગેબની ભૂમિમાં સ્થાપિત કરી છે તો મને પાણીના ઝરા આપ. અને કાલેબે તેને ઉપરના તેમજ નીચેના ઝરણા આપ્યા. મૂસાના સાળા કેનીના વંશજો યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં જે નેગેબમાં છે અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા. અને યહૂદાના પુરુષો તેમના ભાઈ શિમ્યોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરીને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોરમા કહેવાતું હતું. યહૂદાના લોકોએ ગાઝા અને તેની ચારે બાજુની ભૂમિ, આશ્કલોન અને તેની ચારે બાજુની ભૂમિ તથા એક્રોન અને તેની ચારે બાજુની ભૂમિ જીતી લીધી. ઈશ્વર યહૂદાના લોકોની સાથે હતા અને તેઓએ પહાડી પ્રદેશ કબજે કર્યો, પણ તે નીચાણમાં રહેનારાઓને કાઢી મૂકી શક્યા નહીં, કેમ કે તેઓની પાસે લોખંડના રથો હતા. જેમ મૂસાના કહેવા પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું અને તેણે અનાકના 3 દીકરાઓને ત્યાંથી કાઢી મૂક્યા. પણ બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા યબૂસીઓને કાઢી મૂકી શક્યા નહીં, જેથી આજ દિવસ સુધી યબૂસીઓ બિન્યામીનના લોકો સાથે યરૂશાલેમમાં રહેતા આવ્યા છે. યુસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા. તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું. જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેણે કહ્યું કે કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું. તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો અને તેઓએ તલવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો. પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યા. તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું. તેનું નામ લૂઝ પડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે. મન્નાશાના લોકોએ બેથ શિયાન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, ગિબલામ તથા તેના ગામોના અને મગીદો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા. પણ જ્યારે ઇઝરાયલીઓ બળવાન થયા ત્યારે તેઓએ કનાનીઓ પાસે મજૂરી કરાવી. પણ તેઓએ તેમને સંપૂર્ણ રીતે કાઢી મૂક્યા નહીં. ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઈમે કાઢી મૂક્યા નહીં, તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા. વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહીં, એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા. પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા. આશરે આક્કો, સિદોન, આહલાબ, આગઝીબ, હેલબા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં. તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું, જેઓ તે દેશમાં રહ્યા, કેમ કે તેણે તેઓને દૂર કર્યા નહીં. નફતાલીએ બેથ શેમેશના અને બેથ અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં, તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જોકે બેથ શેમેશના તથા બેથ અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યા. અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહીં. અમોરીઓ હેરેસ પર્વત, આયાલોન અને શાલબીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યુસુફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યા. અમોરીઓની સરહદ સેલાના આક્રાબીમના ઘાટથી શરૂ થઈને પર્વતીય પ્રદેશ સુધી હતી. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 10. અબીમેલેખના મરણ પછી ઇઝરાયલને ઉગારવા સારું ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પુઆહનો દીકરો તોલા ઉઠ્યો. તે એફ્રાઈમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો. તેણે 23 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીર નગરમાં દફનાવાયો. તોલાના મરણ પછી ગિલિયાદી યાઈર આગળ આવ્યો. તેણે 22 વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ દરેક પાસે એક ગધેડા હતા અને તેના પર સવારી કરતા હતા. તેઓ પાસે 30 શહેરો હતા, કે જે આજ દિવસ સુધી હાવ્વોથી યાઈર કહેવાય છે, જે ગિલિયાદ દેશમાં છે. યાઈર મરણ પામ્યો અને કામોન નગરમાં દફનાવાયો. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તેઓએ બાલ, દેવી આશ્તારોથ, અરામના દેવો, સિદોનના દેવો, મુઆબના દેવો, આમોનીઓના દેવો તથા પલિસ્તીઓના દેવોની પૂજા કરી. તેઓ ઈશ્વરનો ત્યાગ કર્યો અને લાંબા સમય સુધી તેમની ઉપાસના કરી નહીં. તેથી ઈશ્વરનો કોપ ઇઝરાયેલ પર સળગ્યો. તેમણે પલિસ્તીઓ તથા આમોનીઓના હાથે તેઓને હરાવી દીધા. તેઓએ તે વર્ષે ઇઝરાયેલના લોકોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો દેશ, જે ગિલિયાદમાં છે, ત્યાંના ઇઝરાયેલના લોકો પર તેઓએ 18 વર્ષ સુધી જુલમ ગુજાર્યો. અને આમોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઈમના ઘરનાની સામે લડવા સારું ગયા, જેથી ઇઝરાયેલીઓ બહુ દુઃખી થયા. પછી ઇઝરાયેલના લોકોએ ઈશ્વરને પોકાર કરીને કહ્યું, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કેમ કે અમે અમારા ઈશ્વરને ત્યજીને બાલ મૂર્તિઓની પૂજા કરી છે. ઈશ્વરે ઇઝરાયેલના લોકોને પૂછ્યું, શું મેં તમને મિસરીઓથી, અમોરીઓથી, આમોનીઓથી તથા પલિસ્તીઓથી અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યા હતા. તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહીં. જાઓ અને તમે જે દેવોની પૂજા કરી તેઓને પોકારો. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તેઓ તમને બચાવશે. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરને કહ્યું, અમે પાપ કર્યું છે, તમને જે સારું લાગે તે તમે અમને કરો, પણ કૃપા કરીને હાલ અમને બચાવો. તેઓ જે વિદેશીઓના દેવોને માન આપતા હતા તેઓથી પાછા ફર્યા અને તેઓના દેવોનો ત્યાગ કરીને તેઓ ઈશ્વરની ઉપાસના કરી અને ઇઝરાયેલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો. પછી આમોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલિયાદમાં છાવણી કરી અને ઇઝરાયેલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી. ગિલિયાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, આમોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલિયાદમાં રહેનારા સર્વનો આગેવાન થશે. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 11. ગિલિયાદી યફ્તા બળવાન લડવૈયો હતો, પણ તે જાતીય કાર્યકરનો દીકરો હતો. ગિલિયાદ તેનો પિતા હતો. ગિલિયાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જ્યારે તે દીકરાઓ મોટા થયા ત્યારે તેઓએ યફ્તાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, અમારા ઘરમાંથી તને કોઈ પણ પ્રકારનો વારસો મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. તેથી ઇફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડુ લોકો ઇફતાની સાથે જોડાયા. તેઓ તેની સાથે બહાર જતા. કેટલાક દિવસો પછી આમોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું. જ્યારે આમોની લોકો ઇઝરાયલ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો ઇફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારું ગયા. તેઓએ ઇફતાને કહ્યું કે તું આવીને અમારો આગેવાન થા, જેથી અમે આમોનીઓની સામે લડીએ. ઇફતાએ ગિલિયાદના આગેવાનોને કહ્યું કે તમે શું મને ધિક્કાર્યો નહોતો અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો નહોતો? હવે જ્યારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ગિલિયાદના વડીલોએ ઇફતાને કહ્યું, અમે એટલા માટે તારી પાસે આવ્યા છીએ કે તું અમારી સાથે આવે અને આમોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલિયાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય. ઇફતાએ ગિલિયાદના વડીલોને કહ્યું, જો આમોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં? ગિલિયાદના વડીલોએ ઇફતાને કહ્યું, ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાવ, નિશ્ચય અમે તારા કહ્યા પ્રમાણે કરીશું. તેથી ઇફતા ગિલિયાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને ઇફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી. પછી ઇફતાએ આમોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે? આમોનીઓના રાજાએ ઇફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો. જ્યારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબોક તથા યર્દન સુધી તેઓએ મારો દેશ લઈ લીધો હતો, માટે હવે શાંતિથી તે અમને પાછો આપ. ઇફતાએ આમોનીઓના રાજા પાસે ફરી સંદેશવાહકો મોકલ્યા. તેણે તેને કહેવડાવ્યું, ઇફતા એમ કહે છે કે મુઆબનો દેશ તથા આમોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો, પણ જ્યારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા. ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે, પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહીં અને તે જ પ્રમાણે તેઓએ મુઆબના રાજાને કહેવડાવ્યું. તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો, તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા. પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મુઆબ દેશની સરહદ ઉપર ચકરાઓ ખાઈને મુઆબ દેશની પૂર્વ બાજુએ થઈને આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો. પણ તેઓ મુઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મુઆબની સરહદ હતી. ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોન, જેણે હેશબોન પર રાજ કર્યું હતું, તેને સંદેશો મોકલાવ્યો. ઇઝરાયલે તેને કહ્યું, કૃપા કરીને તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે. પણ સિંહોને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો, તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહીં. પણ સિંહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહસામાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરે ઇઝરાયલને વિજય અપાવીને સિંહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યા. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમાં રહેતા સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો. આર્નોનથી યાબોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજામાં લઈ લીધું. હવે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા. ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું. તેઓ વતન વગરના થયા. તારો દેવ કામોશ જે વતન તને આપે છે તે વતન શું તું નહીં લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું. હવે તું સિપ્પોરના દીકરા મુઆબના રાજા બાલાક કરતા શ્રેષ્ઠ છે. શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું? જ્યારે ઇઝરાયલ હેશબોનમાં તથા તેના ગામોમાં, અરોએરમાં તથા તેના ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સગડા નગરમાં 300 વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછા કેમ ન લીધા? મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે તે ઇઝરાયલ તથા આમોન પુત્રોની વચ્ચે ન્યાય કરશે. પણ જે સંદેશો ઇફતાએ આમોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો અને ઈશ્વરનો આત્મા ઇફતા પર આવ્યો અને તે ગિલિયાદ તથા મન્નાશામાં થઈને ગિલિયાદના મિસ્પામાં ગયો, પછી મિસ્પામાંથી આમોનિયોની પાસે ગયો. ઇફ્તાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, જો તમે મને આમોનિયો પર વિજય અપાવશો તો પછી જ્યારે હું આમોનિયો પાસેથી નિરાતે પાછો આવીશ ત્યારે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે ઈશ્વરનું થશે અને હું તેનું ધન્ય અર્પણ કરીશ. ઇફ્તા આમોનિયોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારું ગયો. ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો. તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએડથી મિન્નિથ સુધીના 20 નગરોનો તથા આબેલ કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમોનિયો ઇઝરાયેલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા. ઇફ્તા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતા કરતા બહાર આવી. તે તેનું એકમાત્ર સંતાન હતું. તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતા. જ્યારે તેણે તેને જોઈ ત્યારે તે દુઃખમાં ગરકાવ થઈ ગયો અને કહ્યું, અરે મારી દીકરી, તે મને પીડામાં કચડી નાખ્યો છે. જેઓ મને દુઃખ દેનારા છે તેઓ માની તું પણ થઈ, કેમ કે મેં ઈશ્વરના સોગંદ લીધા છે અને એ મારા સોગંદથી મારાથી પાછા ફરી શકાય એવું નથી. તેણે તેને કહ્યું, મારા પિતા, તમે ઈશ્વરને સોગંદપૂર્વક જે વચન આપ્યું છે તે પ્રમાણે મને થાવ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર એટલે આમોનિયો પર વાળ્યું છે. તેણે પોતાના પિતાને કહ્યું, મારી આટલી વિનંતી છે કે મને 2 મહિના સુધી એકલી રહેવા દે, કે હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો. તેણે કહ્યું, જા. તેણે તેને 2 મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વત ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો. 2 મહિના પછી તે પોતાના પિતાની પાસે પાછી આવી. ઇફ્તાએ પોતે આપેલા વચનનું પાલન કર્યું. હવે ઇફ્તાની દીકરી કુંવારી રહેલી હતી. તેથી ઇઝરાયેલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી ઇફ્તાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયેલની દીકરીઓ દર વર્ષે પર્વતો પર જતી હતી. ન્યાયાધીશોનું પુસ્તક 12. એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ ઇફ્તાને કહ્યું, તું આમોનિયોની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તે અમને કેમ બોલાવ્યા નહીં? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું. ઇફ્તાએ તેઓને કહ્યું, મારે અને મારા લોકોને આમોનિયો સાથે સંઘર્ષ ચાલતો હતો. જ્યારે મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો. જ્યારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહીં ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમોનિયોની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો? ઇફ્તાએ ગિલિયાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલિયાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ કહ્યું, તમે એફ્રાઇમ તથા મન્નાશા મધ્ય રહેનારા ગિલિયાદીઓ એફ્રાઇમથી નાસી આવેલા છો. ગિલિયાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જ્યારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, મને નદી પાર કરી જવા દે, ત્યારે ગિલિયાદના માણસો તેઓને કહેતા, શું તું એફ્રાઇમી છે? જો તે એવો જવાબ આપે કે ના તો તેઓ તેને એવું કહેત કે શિબ્બોલેથ બોલ, અને જો તે શિબ્બોલેથ બોલે તો તે ઓળખાઈ જાય, કેમ કે તે આ શબ્દનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલિયાદીઓ તેને પકડી અને તેને યર્દનના કિનારે મારી નાખત. તે સમયે 42,000 એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા. ઇફ્તાએ 6 વર્ષ સુધી ઇઝરાયેલીઓનો ન્યાય કર્યો. પછી ગિલિયાદી ઇફ્તા મરણ પામ્યો અને તેને ગિલિયાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી બેથલેહેમના ઇફ્સાને ઇઝરાયેલીઓનો ન્યાય કર્યો. તેને 30 દીકરાઓ હતા. તેણે 30 દીકરીઓના લગ્ન અન્ય લોકોમાં કરાવ્યા અને પોતાના દીકરાઓના બહારના લોકોની દીકરીઓ સાથે કરાવ્યા. તેણે 7 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. ઇફ્સાન મરણ પામ્યો અને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો. તેના પછી એલોન ઝબુલોનીએ ઇઝરાયેલીઓનો ન્યાય કર્યો. તેણે 10 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. એલોન ઝબુલોની મરણ પામ્યો ત્યારે ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો. તે પછી હિલ્લેલ પિરાથોનીના દીકરા આબ્દોને ઇઝરાયેલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું. તેણે 40 દીકરા અને 30 પૌત્રો હતા. તેઓએ 70 ગધેડાઓ પર સવારી કરી અને તેણે 8 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરાથોનમાં તેને દફનાવવામાં આવ્યો. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 13. ઇઝરાયેલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, અને તેમણે 40 વર્ષ સુધી તેઓને પલિસ્થિઓના હાથમાં સોંપ્યા. ત્યાં દાનના કુટુંબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનો એક માણસ હતો. તેની પત્નીને સંતાન થતા ન હતા. ઈશ્વરના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, હવે જો તુંની સંતાન છે અને તને સંતાન થતા નથી, પણ તને ગર્ભ રહેશે અને તું બાળકને જન્મ આપશે. હવે ધ્યાન રાખ, દારૂ કે દ્રાક્ષા સૌ પીશ નહીં. જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહીં. જો તું સગર્ભા થશે અને પુત્રને જન્મ આપશે, તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહીં, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયેલને છોડાવશે. ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો. તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહીં. તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહીં. તેણે મને કહ્યું, જો તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે, તેથી દારૂ કે દ્રાક્ષા સૌ પીશ નહીં, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહીં, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારું નાઝીરી થશે. પછી માનોઆએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈશ્વર, કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે મોકલો, કે જેથી જે બાળક જન્મશે તેને અમારે શું કરવું તે વિશે તે અમને શીખવે. ઈશ્વરે માનવાની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો, અને જ્યારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો, પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો. તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે જો તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો. માનોઆ ઉઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી? તેણે કહ્યું, હા હું એ જ છું. તેથી માનોઆએ કહ્યું, હવે તારું વચન ફળીભૂત થાવ, પણ તે છોકરો કેવો નીવડશે અને કેવા કામ કરશે? ઈશ્વરના સ્વર્ગદૂતે માનોઆને કહ્યું, જે સર્વ મેં સ્ત્રીને કહ્યું તે વિશે તેણે કાળજી રાખવી. તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું. તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહીં, કંઈ પણ અશુદ્ધ ખાવું નહીં, અને મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે. માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, કૃપા કરીને અહીં રહો કે અમે તમારા માટે એક હલવાન માંસ રાંધીએ. ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહીં, પણ જો તું દહન્યાર્પણ તૈયાર કરે તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ. માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે. માનોઆએ યહોવાના દૂતને કહ્યું, તારું નામ શું છે જેથી તારા વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ? ઈશ્વરના દૂતે તેને કહ્યું, તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્ભુત છે. ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતા જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું. ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચડી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચડી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યા અને તેઓ ભૂમિ પર નમી પડ્યા. ઈશ્વરના દૂતે માનોઆને તથા તેની પત્નીને ફરી દર્શન આપ્યું નહીં. ત્યારે માનોઆએ જાણ્યું કે તે ઈશ્વરનો સ્વર્ગદૂત હતો. માનોઆએ તેની પત્નીને કહ્યું, આપણે ઈશ્વરને જોયા છે માટે આપણે નક્કી મરી જઈશું. પણ તેની પત્નીએ તેને કહ્યું, જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત તો તેઓ આપણા દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહીં, અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહીં, અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહીં. અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો. ઈશ્વરનો આત્મા તેને સોરા તથા એષ્તાઓલની વચ્ચે માહને દાનમાં સંચાર કરવા લાગ્યો. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 14. સામસૂન તિમ્ના નગરમાં ગયો. ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે પોતાના માતા પિતાને કહ્યું, મેં એક સ્ત્રીને તિમ્નામાં જોઈ જે પલિસ્તીઓની દીકરીઓમાંની છે, મારી સાથે તેના લગ્ન કરાવો. પણ તેના માતા પિતાએ તેને કહ્યું, શું આપણા સગાઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે? સામસૂને તેના પિતાને કહ્યું, તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે. પણ તેના માતા પિતા જાણતા નહોતા કે આ તો ઈશ્વરનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓ સાથે વિરોધ કરવા ઈચ્છતો હતો. તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા. ત્યારે સામસૂન તિમનામાં તેના માતા પિતા સાથે ગયો અને તેઓ તિમનાની દ્રાક્ષાવાડીમાં આવ્યા. ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી. ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો. જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું તે તેણે તેના માતા પિતાને કહ્યું નહીં. તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી. જ્યારે તેણે તેની તરફ જોયું તે સામસૂનને ખૂબ ગમી. થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો. ત્યારે તે સિંહના મુર્દાને જોવા પાછો ફર્યો અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું. હાથમાં મધ લઈને તે ખાતા ખાતા ચાલ્યો અને પોતાના માતા પિતા પાસે આવ્યો. ત્યારે તેણે તેઓને થોડું આપ્યું અને તેઓએ ખાધું. પણ તેણે તેઓને કહ્યું નહીં કે સિંહના શરીરનો જે ભાગ બાકી હતો તેના પરથી આ મધ કાઢી લાવ્યો છું. જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો. સ્ત્રીના સંબંધીઓએ તેને જોયો. તેઓ તેમના બીજા 30 મિત્રોને તેની સાથે લઈ આવ્યા. સામસૂને તેઓને કહ્યું, હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના 7 દિવસોમાં તેનો જવાબ કહે તો હું શણના 30 જબ્બા તથા 30 જોડી વસ્ત્રો તેને આપીશ. પણ જો તમે મને જવાબ નહીં કહો તો તમારે મને શણના 30 જબ્બા તથા 30 જોડી વસ્ત્રો આપવા પડશે. તેઓએ તેને કહ્યું, અમને તારું ઉખાણું કહે તેથી અમે તે સાંભળીએ. તેણે તેઓને કહ્યું, ખાઈ જનારામાંથી કંઈક ખોરાક નીકળ્યો, બળવાનમાંથી કંઈક મીઠાશ નીકળી. પણ તેના મહેમાનો 3 દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહીં. 4th દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે, નહીં તો અમે તને તથા તારા પિતાના ઘરને બાળી મૂકીશું. શું તે અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે? સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી. તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે. તું મને પ્રેમ કરતો નથી. તે મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું પણ તે મને તો જવાબ કહ્યો નથી. સામસૂને તેને કહ્યું, અહીંયા જો, મેં મારા માતા પિતાને કહ્યું નથી તો શું હું તને કહું? તેઓની ઉજાણીના 7 દિવસો તેણે રડ્યા કર્યું. 7મે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો અને નગરના લોકોએ તેને કહ્યું. 7મે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ નગરના લોકોએ તેને કહ્યું, મધ કરતા મીઠું શું છે? સિંહ કરતા બળવાન શું છે? સામસૂને તેઓને કહ્યું, જો તમે મારી વાછરડીથી ખેડ્યું ન હોત તો તમે મારા ઉખાણાનો જવાબ શોધી શક્યા ન હોત. ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના 30 પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે 30 વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો. સ્ત્રીના પિતાએ સામસૂનના એક સાથી કે જેણે તેના પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને સ્ત્રી તરીકે આપી. ન્યાયાધીશોનું પુસ્તક 15. કેટલાક દિવસો પછી ઘઉંની કાપણીના સમયમાં સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, હું મારી પત્નીની ઓરડીમાં જઈશ. પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહીં. તેના પિતાએ કહ્યું, મને નિશ્ચય લાગ્યું કે તું તેને ધિક્કારે છે તેથી મેં તેને તારા મિત્રને આપી દીધી. તેની નાની બહેન શું તેના કરતાં વધારે સુંદર નથી? તેના બદલે તેને લે. સામસૂને તેઓને કહ્યું, આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિશે હું નિર્દોષ ઠરીશ. સામસૂન ચાલ્યો ગયો. તેણે 300 શિયાળ પકડ્યા અને મશાલો લઈને 2 શિયાળની પૂંછડીઓ ભેગી કરીને 2 પૂંછડીઓ વચ્ચે 1-1 મશાલ બાંધી. પછી તેણે મશાલો સળગાવી અને તેણે શિયાળોને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂક્યા અને તેઓએ પૂળા અને ઊભા પાકને જૈતુન વાડીઓ સહિત બાળી મૂક્યા. પલિસ્તીઓએ પૂછ્યું, આ કોણે કર્યું છે? તેઓને કહેવામાં આવ્યું, તિમનીના જમાએ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમનીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી. ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા. સામસુને તેઓને કહ્યું, જો તમે આમ કરો છો તો હું નિશ્ચય તમારા પર વેર વાળીશ, તે પછી જ હું ઝંપીશ. પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો. ત્યારે પલિસ્તીઓ ચઢી આવ્યા અને તેઓએ યહૂદામાં યુદ્ધ માટે તૈયારી કરી અને તેઓનું સૈન્ય લેહીમાં ફેલાઈ ગયું. યહૂદાના માણસોએ કહ્યું, શા માટે તમે અમારા પર હુમલો કરવા આવ્યા છો? તેઓએ કહ્યું, અમે સામસુનને પકડવા માટે હુમલો કર્યો છે, જેથી તેણે અમારી સાથે જે કર્યું છે તેવું અમે તેને કરીએ. ત્યારે યહૂદિયાના 3,000 માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસુનને કહ્યું, શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તે શું કર્યું? સામસુને તેઓને કહ્યું, તેઓએ જેવું મને કર્યું છે તેવું મેં તેઓને કર્યું છે. તેઓએ સામસુનને કહ્યું, અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ. સામસુને તેઓને કહ્યું, મારી આગળ તમે સમખાવ, તમે પોતે મને મારી નહીં નાખો. તેઓએ તેને કહ્યું, ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહીં જ નાખીએ. ત્યારે તેઓએ તેને નવા 2 દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા. જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓ તેને જોઈને જયઘોષ કર્યો અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા. સામસુનને ગધેડાનું તાજું જડબું મળ્યું. એ જડબાના પ્રહારથી તેણે 1,000 માણસોને મારી નાખ્યા. સામસુને કહ્યું, ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં 1,000 માણસોને માર્યા છે. એ પ્રમાણે કહ્યા પછી સામસુને તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાથ લેહી પાડ્યું. સામસુનને ખૂબ તરસ લાગી અને તેણે ઈશ્વરને પોકારીને કહ્યું, તમે આ મોટો વિજય પોતાના દાસની હસ્તક કર્યો છે, પણ હવે હું તરસથી મરી રહ્યો છું. શું હું આ 2 સુન્નતી લોકોના હાથમાં પડીશ? ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો. તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન હક્કોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે. સામસુને પલિસ્તીઓના સમયમાં 20 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. ન્યાયાધીશોનું પુસ્તક 16. સામસુન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તેની પાસે રાત વિતાવવાને ગયો. ગાઝીઓને ખબર મળી કે સામસુન અહીં આવ્યો છે. ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી. તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા અને તેઓ ત્યાંથી આગા પાછા થયા નહીં. તેઓએ કહ્યું, સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઉગતા જ આપણે તેને મારી નાખીશું. સામસુન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાળ તથા બંને બારસાખો પકડી ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સીમાના શિખર પર લઈ ગયો. તે પછી એવું થયું કે સામસુનને સોરેકની ખીણમાં રહેતી દલીલા નામની એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, તું સામસુનને પટાવીને પૂછી લે કે તેનું મહાબળ શામાં રહેલું છે, કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ. જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના 1,100 સિક્કા આપશે. અને દલીલાએ સામસુનને કહ્યું, કૃપા કરીને તું મને કહે કે તારું મહાબળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય. સામસુને તેને કહ્યું, કદી સુકાયેલા ના હોય એવા 7 લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ. ત્યારે પલિસ્તીઓના શાસકો કદીના સુકાયેલા એવા 7 લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસુનને તેનાથી બાંધ્યો. હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે, પણ શણની એક દોરી આગને અડકાડ્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યા, એમ તેઓ તેના બળ વિશે જાણી શક્યા નહીં. દલીલાએ સામસુનને કહ્યું, જો તે મને છેતરી છે અને મને જૂઠું કહ્યું છે, કૃપા કરીને મને કહે તને કેવી રીતે નિર્બળ કરી શકાય. તેણે તેને કહ્યું, જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ. તેથી દલીલાએ નવા દોરડા લીધા અને તેનાથી સામસુનને બાંધ્યો. પછી તેણે કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે. માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા, પણ સામસુને દોરડાને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યા. દલીલાએ સામસુનને કહ્યું, અત્યાર સુધી તે મને છેતરીને મને જુઠ્ઠી વાતો કહી છે, હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ. સામસુને તેને કહ્યું, જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ. જ્યારે તે સૂતો હતો ત્યારે દલીલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે. તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યા. તેણે તેને કહ્યું, તું મને કેવી રીતે કહી શકે હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હૃદયની વાતો તો જણાવતો નથી. આ ત્રણ વાર તે મારી મશ્કરી કરી છે અને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી. તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને જીદ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો. ત્યારે સામસુને તેને સાચે સાચું કહી જણાવ્યું કે મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારું નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ. ત્યારે દલીલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે. ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તીડી મંગાવ્યા અને કહ્યું, આ એક વાર આવો, કેમ કે તેણે મને સગડું કહ્યું છે. ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા. તેણે સામસુનને પોતાના ખોળામાં સુવડાવ્યો અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી. પછી દલીલા સામસુનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું. તેણે કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે. ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ, પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે. પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી, તેની પાસે બંદીખાનામાં ચક્કી પીસાવી. તો પણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટું બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, અમારા દેવે સામસુનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે. જ્યારે લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી, કેમ કે તેઓએ કહ્યું, અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાને મારી નાખ્યા છે. જ્યારે તેઓ ઉજવણી કરતા હતા ત્યારે તેઓએ કહ્યું, સામસુનને બોલાવો, તે આપણું મનોરંજન કરે. અને તેઓ સામસુનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો. જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસુને કહ્યું, જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું. હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જ્યારે સામસુન તેઓને મનોરંજન કરાવતો હતો ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે 3000 માણસો હતા. સામસુને ઈશ્વરને યાદ કરીને કહ્યું, પ્રભુ ઈશ્વર, મને સ્મરણ માલો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો કે જેથી હું મારી બંને આંખો ફોડિયાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું. વચ્ચેના બંને થાંભલા જેના પરિમારતનો આધાર રહેલો હતો તે સ્તંભો સામસુને પકડ્યા, એકને જમણા હાથથી અને બીજાને ડાબા હાથથી, અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો. સામસુને કહ્યું, હું પલિસ્તીઓની સાથે ભલે મરું. તેણે પોતાનું સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી, એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતા વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયા અને સોરા તથા એષ્ટાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસુને 20 વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો.
ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 17.
એફ્રાઇમના પહાડી પ્રદેશમાં મીખા નામે એક માણસ રહેતો હતો. તેણે પોતાની માતાને કહ્યું, ચાંદીના જે 1100 સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા તેના લીધે તે શાપ આપ્યો હતો. મેં તે સાંભળ્યું હતું. હવે અહીં જો, તે ચાંદીના સિક્કા મારી પાસે છે, મેં લઈ લીધા હતા. તેની માતાએ કહ્યું, મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો. તેણે તે 1100 ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યા. ત્યારે માતાએ કહ્યું, મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા, તેથી હવે હું તને તે પાછા આપીશ. જ્યારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યા ત્યારે તેની માતાએ સિક્કા સુનારને આપ્યા, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મીખાના ઘરમાં રહી. મીખાના ઘરે દેવસ્થાન હતું. તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યા અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો. તે દિવસોમાં ઇઝરાયેલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો. હવે યહુદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહુદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો. તે માણસ યહુદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મીખાના ઘરે આવી પહોંચ્યો. મીખાએ તેને પૂછ્યું, તું ક્યાંથી આવે છે? તે માણસે તેને કહ્યું કે હું યહુદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે. મીખાએ તેને કહ્યું, મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના 10 સિક્કા, 1 જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ. તેથી લેવી અંદર ગયો. તે જુવાન લેવી મીખાની સાથે રહેવાને રાજી હતો અને મીખા માટે પોતાના દીકરા સમાન બન્યો. મીખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષેક કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મીખાના ઘરમાં રહ્યો. ત્યારે મીખાએ કહ્યું, હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે. ન્યાયાધીશોનું પુસ્તક 18. તે દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો. તે સમયે દાનીઓનું કુળ પોતાના વસવાટને માટે વતન શોધતું હતું, કેમ કે અત્યાર સુધી ઇઝરાયેલના કુળોની મધ્યે તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો. દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી 5 માણસો મોકલ્યા. તેઓ લડવૈયા અને સોરાથી એશતાઉલના યુદ્ધમાં અનુભવી હતા. તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, જઈને દેશની તપાસ કરો. તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા. મીખાને ઘરે આવીને ત્યાં તેઓએ રાત્રિ મુકામ કર્યો. જ્યારે તેઓ મીખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો. તેઓ પાછા વળીને ત્યાં ગયા અને પૂછ્યું, તને અહીંયા કોણ લાવ્યું? અહીં તું શું કરે છે? અહીં તું શા માટે છે? તેણે તેઓને કહ્યું, મીખાએ મારા માટે આ કર્યું છે. તેણે મને કામ પર રાખ્યો અને હું તેનો યાજક થયો છું. તેઓએ તેને કહ્યું, કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે સફળ નીવડશે કે નહીં. યાજકે તેઓને કહ્યું, શાંતિએ ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તેમાં ઈશ્વર તમારી સમક્ષતા કરશે. પછી એ 5 માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ નહોતો કે તેઓને જીતી શકે અથવા તેઓને કોઈ પણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણા દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા. તેઓ પોતાના કુળ સોરા તથા આશતાઉલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, તમે શું ખબર લાવ્યા છો? તેઓએ કહ્યું, ચાલો આપણે તેઓ પર હુમલો કરીએ. અમે તે દેશ જોયો છે અને તે ઘણો સારો છે. તમે કેમ કશું કરતા નથી? તે દેશ પર હુમલો કરવા અને તેને જીતવા માટે પાછા ન પડો. જ્યારે તમે હશો ત્યારે તમે એવા લોકો પાસે જાઓ કે જે લોકો પોતાના માટે એવું વિચારે છે, અમે સલામત છીએ, તે દેશ વિશાળ છે, ઈશ્વરે તે તમારા હાથમાં આપ્યો છે, તે એવી જગ્યા છે કે જ્યાં પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની અછત નથી. પછી દાનના કુળના 600 માણસો યુદ્ધ માટેના શસ્ત્રો સજીને સોરા તથા આશતાઉલમાંથી રવાના થયા. તેઓએ જઈને યહુદિયામાંના કિરિયાર્થ યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહને દાન પાડ્યું. તે કિરિયાર્થ યારીમની પશ્ચિમમાં છે. તે નામ આજ સુધી રહેલું છે. તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મીખાના ઘરે આવ્યા. પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું. તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી મીખાના ઘરમાં ગયા અને તેઓએ તેઓની ખબર અંતર પૂછી અને દાનના કુળના 600 માણસો યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ અને ગાળેલી મૂર્તિ લઈ લીધી. ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા 600 માણસો સાથે યાજક દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહેલો હતો. જ્યારે તેઓ મીખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, તમે આ શું કરો છો? તેઓએ તેને કહ્યું, છાનો રહે, તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજક થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજક થવા કરતા ઇઝરાયેલના એક કુળના યાજક થવું? યાજકનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો. તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાના બાળકોને, જાનવરોને તથા પોતાની માલ મિલકતોને આગળ રાખ્યા. જ્યારે તેઓ મીખાના ઘરથી ઘણે દૂર ગયા ત્યારે મીખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા. તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પુકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મીખાને કહ્યું, શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છે? તેણે કહ્યું, મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો, બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો કે તને શું સંતાપ છે? દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ, અમારે તારો અવાજ સાંભળવો નથી, કેમ કે કેટલાક અત્યંત ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરના માર્યા જશો. ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જ્યારે મીખાને જણાયું કે તેઓ તેના કરતા બળવાન હતા ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો. મીખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું. તેની સાથે તેના યાજકને પણ લાઈશમાં લાવ્યા. ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા. તેઓએ તેઓને તલવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું. ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું અને ત્યાં નગરમાં રહ્યા. તેઓએ તે નગરનું નામ તેઓના પૂર્વજોના નામ પરથી દાન પાડ્યું. ઇઝરાયેલના સંતાનો માનો હતો. અગાઉ નગરનું નામ લાઈશ હતું. દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેરશોમનો દીકરો યુનાથાન તથા તેના પુત્રો દાનકુળના યાજકો હતા. જ્યાં સુધી ઈશ્વરનું તંબુ શિલોમાં હતું ત્યાં સુધી તેઓએ મીખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 19. ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો. તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમના યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી, પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો, તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં 4 મહિના સુધી રહી. તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા 2 ગધેડા હતા. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી અને તેનો પિતા તેને મળીને ખુશ થયો. તેના સસરાએ એટલે યુવતીના પિતાએ તેને 3 દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું પીધું અને ત્યાં રહ્યો. 4થે દિવસે તેઓએ વહેલા ઉઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, થોડો ખોરાક ખાઈને તાજગી પામ, પછી તમે તમારે રસ્તે જજો. તેથી તેઓ બંને સાથે બેસીને ખાધું પીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, કૃપા કરીને જો તારી ઈચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર. લેવી જવા માટે વહેલો ઉઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો. તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો. 5મા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઉઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા. તેથી તેઓ બંને જમ્યા. પછી લેવી તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા ત્યારે તેના સસરાએ એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, જો હવે દિવસ આથમવા આવ્યો છે, કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો, આવતીકાલે વહેલા ઉઠીને તમે ઘરે પાછા જજો. પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો, તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરૂશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલા બે ગધેડા અને તેની ઉપપત્ની પણ હતી. જ્યારે તેઓ યબૂસ પાસે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, ચાલો આપણે યબૂસના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ. તેના માલિકે તેને કહ્યું, આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી. જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહીં જઈએ. આપણે આગળ ચાલીને ગિબિયા જઈશું. લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, આવ આપણે આ જગ્યામાંથી એક જગ્યાએ જઈએ અને ગિબિયામાં કે રાનમાં જઈને રાતવાસો કરીએ. તેથી તેઓએ આગળ જવાનું જારી રાખ્યું. જ્યારે બિન્યામિનના પ્રદેશના ગિબિયા પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થયો. તેઓએ ગિબિયામાં જઈને રાત વિતાવી અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહીં. પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબિયામાં આવ્યો હતો, પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામિનીઓ હતા. તે વૃદ્ધે પોતાની આંખ ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુ અને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે? લેવીએ તેને કહ્યું, અમે બેથલેહેમ યહૂદિયાના એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું. અમારી પાસે અમારા ગધેડાને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરિયાત નથી, પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી. વૃદ્ધ માણસે તેઓની ખબર અંતર પૂછી અને કહ્યું, તમને શાંતિ થાવ, હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ, તમારી સંભાળ રાખીશ, તમે રસ્તામાં રોકાઈ જશો નહીં. તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો, તેના ગધેડાને ઘાસચારો આપ્યો. તેઓએ પોતાના હાથ પગ ધોયા અને ખાધું પીધું. તેઓ આનંદમાં હતા. એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ, કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ. તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, ના મારા ભાઈઓ, કૃપા કરીને આવું ખોટું કામ ના કરો. જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે ત્યાં સુધી આવો દુરાચાર ના કરો. જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું, તેની આબરૂ લો તથા તમને જેમ સારું લાગે તેમ તેની સાથે કરો, પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો. પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહીં, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું. સવાર પડતા તેઓએ તેને છોડી દીધી. સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી. જ્યારે તેનો પતિ સવારે ઉઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણા ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી. લેવીએ તેને કહ્યું, ઉઠ આપણે ચાલ્યા જઈએ, પણ તેનો કોઈ જવાબ ન મળ્યો. તેને ઉચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો. લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીના અંગે અંગ કાપ્યા, તેના 12 ટુકડા કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યા. જે બધાએ તે જોયું તેઓએ કહ્યું, ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિશે વિચાર કરો, મસલત કરો, અમને અભિપ્રાય આપો. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 2. ઈશ્વરના દૂતે ગિલગાલથી બોખીમ જઈને કહ્યું, હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે હું કદી પણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહીં. તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ પણ સંધિ કરશો નહીં. તેઓની વેદીઓ અવશ્ય તોડી નાખીને તમે મારી વાણી ધ્યાને લીધી નથી. આ તમે શું કર્યું છે? હવે હું કહું છું, હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે. અને ઈશ્વરના દૂતે ઇઝરાયેલના સર્વ લોકોને એ વાતો કહી ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા, અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યા. યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયેલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે પોતપોતાના વારસામાં ગયા. યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતા લાંબુ જીવ્યા હતા, જેઓ ઇઝરાયેલને માટે ઈશ્વરે કરેલા સર્વ મોટા કામ જોયા હતા, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી. નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, 110 વર્ષની ઉંમરે મરણ પામ્યો. ગાશ પર્વતની ઉત્તરે એફ્રાઇમના પહાડી પ્રદેશ તિમનાથ હેરેસમાં જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો. તેઓની પેઢી પણ તેમના પિત્રોની સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયેલ માટે કરેલા કૃત્યો હજી સુધી જાણતી નહોતી. ઇઝરાયેલી લોકોએ યહોવાની દૃષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું, અને તેઓએ બાલિમની પૂજા કરી, અને તેઓના પિત્રોના જે યહોવા તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેમની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા, જઈને તેઓ આગળ નમ્યા. તેઓએ યહોવાને ક્રોધિત થવાને ઉશ્કેર્યા. તેમણે યહોવાની સાથેનો સંબંધ તોડી નાખીને બાલ તથા દેવી આશતારોથની પૂજા કરી. ત્યારે યહોવાનો ક્રોધ ઇઝરાયેલ વિરુદ્ધ સળગી ઉઠ્યો, અને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા. તેઓએ પાયમાલ કરીને તેઓની સંપત્તિ લૂંટી લીધી. ઈશ્વરે તેઓ આસપાસના દુશ્મનો અધિકારમાં બંધાઈ રહે તેવી રીતે તેમને વેચી દીધા, તેથી તેઓ તેમના દુશ્મનો સમક્ષ પોતાને ટકાવી શક્યા નહીં. ઇઝરાયેલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, જેમ તેમણે સમ લીધા હતા તેમ ત્યાં તેઓને હરાવવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો, અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યા હતા. ત્યારે યહોવાએ ન્યાયાધીશો નિમ્યા. તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા, તો પણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતા નહોતા. તેઓ યહોવાને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહીં. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા. જ્યારે યહોવાએ તેઓને માટે ન્યાયાધીશો નિમ્યા હતા ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતા સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા, કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી. પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરીને તેમના પિત્રોએ કરેલા કૃત્યો કરતા વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા, અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા. તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયેલ વિરુદ્ધ સળગી ઉઠ્યો. તેમણે કહ્યું, આ પ્રજાના પિત્રોની સાથે મેં જે કરાર કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે અને મારી વાણી સાંભળી નથી. માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા તેઓમાંના કોઈને પણ હું હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહીં. જેમ તેઓના પિત્રો ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા તેમ ઇઝરાયેલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું. તે માટે ઈશ્વરે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતા રહેવા દીધી, અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહીં. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 20. પછી સર્વ ઇઝરાયેલ લોકો દાનથી તે બેરશેબા સુધીના ગિલિયાદ દેશના તમામ ઇઝરાયેલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને મિસ્પામાં સમૂહમાં એકત્ર થયા. સર્વ લોકોના આગેવાનો, ઇઝરાયેલના સર્વ કુળો, ઈશ્વરના લોકોની સભામાં સર્વ ભેગા મળ્યા. તેમાં જમીન પર તલવારથી લડનારા 400,000 પુરુષો ઉપસ્થિત હતા. બિન્યામીનના લોકોને સાંભળવામાં આવ્યું કે ઇઝરાયેલના લોકો મિસ્પામાં ભેગા મળ્યા છે. ઇઝરાયેલના લોકોએ પૂછ્યું, અમને કહો કે આદમ કૃત્ય કેવી રીતે બન્યું? હત્યા થયેલ સ્ત્રીના પતિ લેવીએ જવાબ આપ્યો, મેં અને મારી પત્નીએ રાત વિતાવવા સારું બિન્યામીનના ગિબિયામાં મુકામ કર્યો હતો. રાતના સમયે ગિબિયાના સંબંધીઓએ મારા પર હુમલો કર્યો અને ઘરને ઘેરીને મને મારી નાખવાનો વિચાર કર્યો. તેઓએ મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મરણ પામી. મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપીને તેના પાર્થિવ શરીરના 12 ટુકડા કરીને ઇઝરાયેલ પ્રદેશના રહેવાસીઓને મોકલી આપ્યા, કેમ કે તેઓએ આવું અધમકૃત્ય અને અત્યાચાર કર્યો છે. હવે સર્વ ઇઝરાયેલીઓ તમે જુઓ, વિચાર કરીને કહો હવે શું કરવું. સર્વ લોકો એક સાથે ઊભા થયા. તેઓએ કહ્યું, આપણામાંનો કોઈ પોતાના તંબુએ નહીં જશે અને કોઈ પાછો પોતાને ઘરે પણ જશે નહીં. પણ હવે ગિબિયાને આપણે આ પ્રમાણે કરવું જોઈએ. આપણે ચિઠ્ઠી નાખીએ અને તે પ્રમાણે તેના પર હુમલો કરીએ. આપણે ઇઝરાયેલના સર્વકુળોમાંથી 100 માણસોમાંથી 10, 1000 માણસોમાંથી 100 અને 10,000માંથી 1000 માણસોને લડનારા લોકો માટે ખોરાક પાણી લાવવાનું કામ સોંપીએ અને લડવૈયાઓ બિન્યામિનના ગિબિયામાં જાય અને ઇઝરાયેલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે. તેથી ઇઝરાયેલના સર્વ સૈનિકો એકમતના થઈને નગરની વિરુદ્ધ એકત્ર થયા. ઇઝરાયેલના કુળોએ બિન્યામિનના કુળમાં માણસો મોકલીને કહેવડાવ્યું, આ કેવું દુષ્કર્મ તમારી મધ્યે થયું છે, તેથી હવે જે બલિયાલ પુત્રો ગિબિયામાં છે તેઓને અમારા હાથમાં સોંપી દે. અમે તેઓને મારી નાખીને ઇઝરાયેલમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીશું. પણ બિન્યામિનીઓએ પોતાના ભાઈઓનું, ઇઝરાયેલનું કહેવું માન્યું નહીં. પછી બિન્યામિનના લોકો ગિબિયાના નગરોમાંથી ઇઝરાયેલની સામે લડવાને બહાર આવ્યા. બિન્યામિનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા 700 પુરુષો ઉપરાંત જુદા જુદા નગરોમાંથી આવેલા 26,000 પુરુષોની હતી. તેઓ તલવાર વડે લડનારા નિષ્ણાંત લડવૈયા હતા. આ સર્વ સૈનિકોમાં ચૂંટી કાઢેલા 700 દાબોળી પુરુષો હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો. બિન્યામિનીઓ સિવાય ઇઝરાયેલના જેઓ 4 લાખ સૈનિકો હતા તેઓ સર્વ લડવૈયાઓ તલવારબાજીમાં નિપુણ હતા. ઇઝરાયેલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, બિન્યામિન લોકોની સામે યુદ્ધ કરવા સારું અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે? અને ઈશ્વરે કહ્યું, યહૂદા પહેલો ચઢાઈ કરે. અને ઇઝરાયેલના લોકોએ સવારે ઉઠીને ગિબિયાની સામે છાવણીમાં યુદ્ધની તૈયારી કરી. ઇઝરાયેલના સૈનિકો બિન્યામિનની સામે યુદ્ધ કરવાને ચાલી નીકળ્યા. તેઓએ ગિબિયા પાસે વ્યૂહરચના કરી. બિન્યામિનના સૈનિકો ગિબિયામાંથી ધસી આવ્યા અને તેઓએ તે દિવસે 22,000 ઇઝરાયેલીઓને મારી નાખ્યા. ઇઝરાયેલના સૈનિકોએ હિંમત રાખીને તેઓએ અગાઉના દિવસની માફક એ જ જગ્યાએ ફરી વ્યૂહરચના કરી. ઇઝરાયેલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યા અને સાંજ સુધી રડ્યા. તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે શું અમે અમારા ભાઈ બિન્યામિનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ? અને ઈશ્વરે કહ્યું, હા, તેમના પર હુમલો કરો. તેથી ઇઝરાયેલના સૈનિકો બીજે દિવસે બિન્યામિનના સૈનિકો સામે ગયા. બિન્યામિનીઓએ ગિબિયામાંથી તેઓની સામે આક્રમણ કર્યું. તેઓએ ઇઝરાયેલના સૈન્યના 18,000 માણસોને મારી નાખ્યા. તેઓ સર્વ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા. ત્યારે ઇઝરાયેલના સર્વ સૈનિકો અને લોકોએ બેથેલમાં ઈશ્વરની આગળ રડીને સાંજ સુધી ઉપવાસ કર્યો અને ઈશ્વર આગળ દહન્યાર્પણ તથા શાંત્યાર્પણો ચઢાવ્યા. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, કેમ કે તે દિવસોમાં ઈશ્વરનો કરાર કોષ ત્યાં હતો. ઇલાઝારનો દીકરો હારૂનનો દીકરો ફિનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું, શું અમે બિન્યામિનીઓ કે જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહીં? ઈશ્વરે કહ્યું, હુમલો કરો, કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ. તેથી ઇઝરાયેલીઓએ ગિબિયાની ચોતરફ ખાસ જગ્યાઓમાં માણસો ગોઠવ્યા. ઇઝરાયેલના સૈનિકોએ બિન્યામિનના સૈનિકો સામે ત્રીજે દિવસે યુદ્ધ કર્યું અને તેઓએ અગાઉની રીત પ્રમાણે ગિબિયાની વિરુદ્ધ વ્યૂહ રચ્યો. બિન્યામિનના લોકો તેઓની સામે લડ્યા અને તેઓને પાછા હટાવતા નગરની બહાર કાઢી મૂક્યા અને તેઓએ અગાઉની જેમ જાહેરમાં ઇઝરાયેલના આશરે 30 માણસોને ખુલ્લા મેદાનમાં રસ્તાઓમાં મારીને કાપી નાખ્યા. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે, બીજો ગિબિયામાં જાય છે. બિન્યામિનના લોકોએ કહ્યું, તેઓ હારી ગયા છે અને પહેલાની માફક આપણી પાસેથી નાસી જાય છે. પણ ઇઝરાયેલના સૈનિકોએ કહ્યું, આપણે દોડીને તેમની પાછળ અને તેઓને નગરથી રસ્તામાં ખેંચી લાવીએ. ઇઝરાયેલના સર્વ સૈનિકો પોતાની જગ્યાએથી ઉઠ્યા. તેઓએ બાલ તામાર આગળ વ્યૂહ રચ્યો અને ઇઝરાયેલના સંતાઈ રહેલા સૈનિકો તેમની જગ્યામાંથી એટલે માહરે ગિબિયામાંથી બહાર નીકળી આવ્યા અને સર્વ ઇઝરાયેલમાંથી ચૂંટી કાઢેલા 10,000 માણસોએ ગિબિયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું. જો કે બિન્યામિનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે. ઈશ્વરે ઇઝરાયેલીઓ સામે બિન્યામિનનો પરાજય કર્યો અને ઇઝરાયેલના સૈનિકોએ તે દિવસે બિન્યામિનના 25,100 માણસોનો સંહાર કર્યો. મૃત્યુ પામેલાઓ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા. બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયેલના માણસો બિન્યામીનીઓની આગળથી હટી ગયા, કેમ કે જેમને તેઓએ ગિબિયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો. ત્યારે સંતાઈ રહેલાઓ બહાર નીકળીને એકાએક ગિબિયા પર ધસી આવ્યા અને તેઓએ તલવાર ચલાવીને તમામ નગરવાસીઓનો સંહાર કર્યો. હવે ઇઝરાયેલી સૈનિકો અને સંતાઈ રહેલાઓની વચ્ચે સંકેત હતો કે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉપર ચઢાવવા, અને ઇઝરાયેલી સૈનિકો યુદ્ધમાંથી પાછા ફરી લડાઈથી દૂર રહ્યા. ત્યારે બિન્યામીનીઓએ હુમલો કર્યો અને તેઓએ આશરે 30 ઇઝરાયેલીઓને તેઓએ મારી નાખ્યા. તેઓએ કહ્યું, અગાઉના યુદ્ધની માફક તેઓ નિશ્ચય આપણી આગળ માર્યા ગયા છે. પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા ત્યારે બિન્યામીનીઓએ પાછળ ફરીને જોયું કે આખા નગરનો ધુમાડો આકાશમાં ચડતો હતો. પછી ઇઝરાયેલના સૈનિકો ફર્યા. બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓને સમજાયું કે હવે તેઓનું આવી બન્યું છે. તેથી તેઓ ઇઝરાયેલ સૈનિકો સામેથી અરણ્યને માર્ગે ભાગી ગયા. પણ લડાઈ ચાલુ હતી. ઇઝરાયેલના સૈનિકો નગરમાંથી બહાર આવ્યા અને તેઓએ તેઓને મારી નાખ્યા. તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને પૂર્વમાં ગિબિયાની સામે તેઓની પાછળ પડ્યા અને આરામ આગળ તેઓને કચડી નાખ્યા. બિન્યામીનના કુળમાંથી 18,000 માણસો મરણ પામ્યા. તેઓ સર્વ યુદ્ધમાં શૂરવીરો હતા. તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા અને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. ઇઝરાયેલીઓએ રાજમાર્ગોમાં વિકૂટા પડેલા 5,000ની કતલ કરી. તેઓએ તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ગિદોમ સુધી તેનો પીછો કરીને બીજા 2,000 માણસોનો સંહાર કર્યો. તે દિવસે બિન્યામીનના સૈનિકોમાંના તાલીમ પામેલા અને તલવાર ચલાવવામાં કુશળ એવા 25,000 સૈનિકોને મારી નાખવામાં આવ્યા. તેઓ સર્વ યુદ્ધમાં પ્રવીણ હતા. પણ 600 માણસો પાછા ફરીને અરણ્ય તરફ રિમ્મોનના ગઢમાં ભાગી ગયા. ત્યાં ગઢમાં 4 મહિના સુધી રહ્યા. ઇઝરાયેલના સૈનિકોએ બિન્યામીનના લોકો તરફ પાછા ફરીને તેઓ પર હુમલો કર્યો, મારી નાખ્યા. તેઓએ સંપૂર્ણ નગરનો, જાનવરોનો તથા જે સર્વ નજરે પડ્યા તેઓનો તલવારથી નાશ કર્યો અને જે નગરો તેઓના જોવામાં આવ્યા તે બધા નગરોને બાળી નાખ્યા. ન્યાયાધીશોનું પુસ્તક 21. ઇઝરાયેલી પુરુષોએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી કે અમારામાંનો કોઈ પોતાની દીકરીને બિન્યામીન સાથે લગ્ન કરવા આપશે નહીં. પછી લોકો બેથેલમાં ઈશ્વરની સમક્ષ સાંજ સુધી બેઠા અને પોક મૂકીને રડ્યા. તેઓએ પોકાર કર્યો, શા માટે ઇઝરાયેલના પ્રભુ ઈશ્વર, આજે ઇઝરાયેલમાં એક કુળ કેમ ઓછું થયું? બીજે દિવસે લોકોએ વહેલા ઉઠીને ત્યાં એક વેદી બાંધી અને દહન્ય અર્પણો તથા શાંતિ અર્પણો ચઢાવ્યા. ઇઝરાયેલના લોકોએ કહ્યું, ઇઝરાયેલના સર્વ કુળમાંથી કયું કુળ એવું છે કે જે ભરેલી સભામાં ઈશ્વરની હજુરમાં આવ્યું નથી? કેમ કે મિસ્પામાં ઈશ્વરની હાજરીમાં જે કોઈ આવ્યું નહોતું તેના સંદર્ભમાં એવી ભારે પ્રતિજ્ઞા લઈને તેઓએ કહ્યું, જે ઈશ્વરની સમક્ષ ન આવે તે ચોક્કસપણે માર્યો જાય. ઇઝરાયેલ લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કર્યો. તેઓએ કહ્યું, આજે ઇઝરાયેલ કુળમાંથી એક કુળ નષ્ટ થાય છે. જેઓ બાકી રહેલા છે તેઓને લગ્ન કરવાને કોણ પત્નીઓ આપશે? કેમ કે આપણે ઈશ્વરની આગળ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓને આપણી દીકરીઓ લગ્ન કરવા માટે આપીશું નહીં. તેઓએ કહ્યું, ઇઝરાયેલના કુળોમાંથી કયું કુળ મિસ્પામાં ઈશ્વરની હજુરમાં આવ્યું ન હતું? એવું જાણવા મળ્યું છે કે યાબેશ ગિલિયાદથી સભામાં ભાગ લેવા કોઈ આવ્યું ન હતું. કેમ કે જ્યારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલિયાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહીં. સભામાંથી 12,000 શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલિયાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધા તલવારથી સંહાર કરો. વળી તમારે આ પ્રમાણે કરવું, દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો, અને યાબેશ ગિલિયાદના રહેવાસીઓમાંથી તેઓને 400 જુવાન કુમારિકાઓ મળી આવી કે જેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે સંસર્ગ કર્યો નહોતો. તેઓ તેમને કનાન દેશના શીલો પાસેની છાવણીમાં લાવ્યા. સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનના લોકોને સંદેશો મોકલીને શાંતિ તથા સમાધાનની જાહેરાત કરી. તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયેલીઓએ યાબેશ ગિલિયાદની જે સ્ત્રીઓને જીવિત રાખી હતી તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી. બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયેલના કુળો વચ્ચે ભાગલા પાડ્યા હતા. ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું, કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું, બિન્યામીનના બચાવને માટે વારસો જોઈએ, જેથી ઇઝરાયેલમાંથી એક કુળ નાબૂદ ન થાય. તો પણ આપણે તેઓની પત્નીઓ થવા આપણી દીકરીઓ આપી શકતા નથી, કેમ કે ઇઝરાયેલ લોકોએ વચન આપ્યું છે, જે કોઈ બિન્યામીનને પત્ની આપશે તે શાપિત થાવ. તેથી તેઓએ કહ્યું, તમે જાણો છો કે દર વર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલું છે. તેઓએ બિન્યામીનીઓને એવી સૂચના આપી, તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહો અને રાહ જુઓ. તે સમય ધ્યાન રાખો કે જ્યારે શીલોની કન્યાઓ નૃત્ય કરવાને બહાર આવે છે, તેઓ બહાર આવે ત્યારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર નીકળી આવીને તમે શીલોની કુમારિકાઓમાંથી પોતપોતાને માટે કન્યાને પકડી લઈ બિન્યામીનના દેશમાં પાછા જતા રહેજો. અને જ્યારે તેઓના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું, અમારા પર કૃપા કરો, તેમને રહેવા દો. એવું માનો કે એ કન્યાઓ તમે જ આપી છે, કેમ કે યુદ્ધ દરમિયાન તેઓની પત્નીઓ મરણ પામી અને તમે તમારા વચન સંબંધી નિર્દોષ છો, કારણ કે તમે તમારી દીકરીઓ તેઓને આપી નથી, નહીં તો તમે દોષિત ગણાવ. બિન્યામીન પુત્રોએ એ પ્રમાણે કર્યું. તેઓ નૃત્ય કરનારી કન્યાઓમાંથી તેમને જરૂર હતી એટલી કન્યાઓનું હરણ કર્યું અને તેઓને પોતાની પત્નીઓ બનાવવા માટે લઈ ગયા. તેઓ પાછા પોતાના પૂર્વજોના વતનમાં ચાલ્યા ગયા અને તેઓએ નગરોને સમારીને ફરીથી બાંધીને તેમાં વસ્યા. પછી ઇઝરાયેલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતિ અને કુળમાં ગયા અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા. તે દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં તેને જે ઠીક લાગતું તે પ્રમાણે તે કરતો હતો.
ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 3. હવે ઈશ્વરે, જેઓએ કનાનની લડાઈઓમાં અનુભવ કર્યો ન હતો, એવા ઇઝરાયેલી લોકોની પરીક્ષા કરવાને ઇઝરાયેલની નવી પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈ માહિતી ન હતી, તેઓ યુદ્ધ કળા શીખે તે માટે ઈશ્વરે જે દેશજાતિઓ રહેવા દીધી તે આ છે. પલિસ્તીઓના 5 સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બાલ હેરમોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાલોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી તે આજ્ઞાઓ ઇઝરાયેલ પાળશે કે નહીં એ જાણવા તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. તેથી ઇઝરાયેલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબુસીઓની મધ્યે રહેતા હતા. તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વિસરી જઈને બાઆલીમ તથા અશેરોથની પૂજા કરી. તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયેલ પર સળગી ઉઠ્યો અને તેમણે અરામ નહરાઇમના રાજા કુશાન રિશાથાઇમના હાથમાં તેઓને વેચી દીધા. 8 વર્ષ સુધી ઇઝરાયેલના લોકો કુશાન રિશાથાઇમને તાબે રહ્યા. જ્યારે ઇઝરાયેલના લોકો ઈશ્વર આગળ રડ્યા ત્યારે ઈશ્વરે ઇઝરાયેલનો બચાવ કરવા સારું કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથનિયલને ઇઝરાયેલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો. ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયેલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને અરામના રાજા કુશાન રિશાથાઇમ પર વિજય અપાવ્યો. ઓથનિયલના સામર્થ્યથી કુશાન રિશાથાઇમનો પરાજય થયો. 40 વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો ઓથનિયલ મરણ પામ્યો. ઇઝરાયેલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયેલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયેલીઓએ દુરાચાર કર્યો હતો. એગ્લોને આમોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયેલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું. ઇઝરાયેલના લોકોએ 18 વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી. પણ જ્યારે ઇઝરાયેલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરાનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોળ્યો હતો. ઇઝરાયેલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું. એહુદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી, વસ્ત્રની નીચે પોતાની જમણી જાંગ નીચે તેને લટકાવી. તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પુષ્ટ માણસ હતો. એહુદે નજરાણું પ્રદાન કર્યું. પછી તેણે નજરાણું ઉચકી લાવનારાઓને પરત મોકલ્યા. તે પોતે જ્યારે ગિલગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે. એગ્લોને કહ્યું, ચૂપ રહે. તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા. એહુદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહુદે તેને કહ્યું, હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું. રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો. ત્યારે એહુદે પોતાના ડાબા હાથે પોતાની જમણી જાંગ નીચેની તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી. તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો. તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહુદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી. ત્યાર પછી એહુદ ઓરડામાં ગયો અને તેના બારણા તેણે પાછા બંધ કર્યા અને તેમને તાળું માર્યું. એહુદના ગયા પછી રાજાના નોકરો અંદર આવ્યા. તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું. તેઓએ વિચાર્યું કે ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે. જ્યારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉગાડ્યું નહીં ત્યારે તેઓની ચિંતા વધવા લાગી. તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણા ઉઘાડ્યા. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો. તેઓએ શું કરવું જોઈએ તે વિશે વિચારતા હતા. એટલામાં એહુદ નાસીને જ્યાં ખીણોની પેલી બાજુએ ઉતરીને સેઈરા સુધી પહોંચી ગયો. ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશીંગડું વગાડ્યું. પછી ઇઝરાયેલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઉતર્યા અને તેઓની આગેવાની કરતો હતો. તેણે તેઓને કહ્યું, મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યા છે. તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા. તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહીં. તે જ સમયે તેઓએ મોઆબના આશરે 10,000 પુરુષોને મારી નાખ્યા. તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એક પણ બચ્યો નહીં. તે દિવસે મોઆબ ઇઝરાયેલની તાકાતથી પરાજિત થયું અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. એહુદ પછી અનાથનો દીકરો શામગાર બીજો ન્યાયાધીશ થયો. તેણે બળદ હાંકવાની લાકડીથી 600 પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયેલીઓને સંકટમાંથી છોડાવ્યા. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 4. એહુદના મરણ પછી ઇઝરાયેલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો. તેથી ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યા. તેના સૈન્યનો સેનાપતિ બિનયહૂદી હતો. તે હરોશેથ હગોઈમનો રહેવાસી હતો. તેનું નામ સિસરા હતું. ઇઝરાયેલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સિસરાની પાસે લોખંડના 9,000 રથો હતા. તેણે 20 વર્ષ સુધી ઇઝરાયેલ લોકો પર જુલમ ગુજાર્યો. હવે તે સમયે લાપીદોથની પત્ની દબોરા પ્રબોધિકા આગેવાન તરીકે ઇઝરાયેલનો ન્યાય કરતી હતી. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયેલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા. તેણે કેદેશ નફતાલીથી અબીનુઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, ઈશ્વર ઇઝરાયેલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી 10,000ને તારી સાથે લે? યાબીનના સૈન્યના સેનાપતિ સિસરાને કિશોન નદી નજીક મળીશ. તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કિશોન નદીને કિનારે ચલાવીશ અને તેને તારા હાથમાં સોંપીશ. બારાકે તેને કહ્યું, જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. તેણે કહ્યું, હું નિશ્ચય તારી સાથે આવીશ, તો પણ તું જે આગેવાની કરવાનું છે તેમાં તને જશ મળશે નહીં, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સિસરાને હરાવશે. પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ. બારાકે ઝબુલોન તથા નફતાલીના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યા. તેની પાછળ 10,000 પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ. હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો. તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા અને તેણે તેનો તંબુ કેદેશ પાસેના સાનના નિમ્માના એલોન વૃક્ષ જેટલે દૂર લગાવ્યો હતો. જ્યારે તેઓએ સિસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે, ત્યારે સિસરાએ પોતાના સર્વરથો, 900 લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથ હગોઈમથી તે કિશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા. દબોરાએ બારાકને કહ્યું, જા, કેમ કે આજે ઈશ્વરે સિસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી? તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઉતર્યો. તેની સાથે 10,000 પુરુષો તેની પાછળ ગયા. ઈશ્વરે સિસરાનો, તેના સૈન્યનો, તેના સર્વ રથોનો બારાકની આગળ પરાજય કર્યો. તેથી સિસરા પોતાના રથમાંથી ઉતરીને નાસી ગયો. પણ બારાક વિદેશીઓના હરોશેથ હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો. તેથી સિસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એક પણ માણસ બચ્યો નહીં. પણ સિસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાયેલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબિનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો. યાયેલ સિસરાને મળવા બહાર નીકળી અને તેણે કહ્યું, ઓ મારા માલિક, આ બાજુ આવ, મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહીં. તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો. સિસરાએ તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે. તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો. તેણે તેને કહ્યું, તું ખુલ્લા તંબુમાં ઊભી રહે, જો કોઈ આવીને તને પૂછે કે કોઈ અહીં છે તો તારે કહેવું કે નથી. પછી યાયેલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભર નિંદ્રામાં હતો. તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તેને વિંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો. જેવો બારાક સિસરા પાછળ પડ્યો હતો તેવી યાયેલ તેને મળવાને આવી અને તેને કહ્યું, આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું. જેથી તેની સાથે અંદર ગયો. તેણે જોયું કે સિસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો. આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબિનને ઇઝરાયેલ લોકોની સામે હરાવ્યો. ઇઝરાયેલના લોકો કનાનના રાજા યાબિનની સામે વધારે અને વધારે ભારે થતા ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.
ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 5. તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું. જ્યારે આગેવાનોએ ઇઝરાયેલમાં આગેવાની આપી ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા. અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. રાજાઓ, તમે સાંભળો, ઓ આગેવાનો ધ્યાન આપો, હું ઈશ્વર માટે ગાઈશ. હું ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ. ઈશ્વર, જ્યારે તમે સેઈરમાંથી આવ્યા, જ્યારે તમારી સવારી અધોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું. ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા. સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો. અનાથના દીકરા શામગારના દિવસોમાં, યાયેલના દિવસોમાં રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા. ઇઝરાયેલના ગામો ઉજ્જડ થયા, તે નિર્જન થયા, જ્યાં સુધી કે હું દબોરા ઉઠી. હું ઇઝરાયેલમાં માતા જેવી ઊભી થઈ ત્યાં સુધી. તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી. ઇઝરાયેલમાં 40,000 મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો. મારું હૃદય ઇઝરાયેલના અધિકારીઓ માટે છે. રાજી ખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો. તમે જેવો ઉજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારા, તમે તેના ગુણગાન ગાઓ. તીરંદાજોના અવાજથી દૂર પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયેલમાં તેમના રાજ્યના ન્યાયકૃત્યો પ્રગટ કરશે. ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા. જાગ જાગ હે દબોરા, જાગ જાગ ગીત ગા. હે બારાક, તું ઉઠ. અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા. પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા. ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઉતરી આવ્યા.
તેઓ એફ્રાઈમથી ઉતરી આવ્યા, જેઓની જડ અમાલેકમાં છે. તારી પાછળ તારા લોકોમાં બિન્યામીન આવ્યો. માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઉતરી આવ્યા, અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા. ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો. તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. રૂબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી. ટોળાને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાના વાડામાં બેઠો? રૂબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ. ગિલિયાદ યર્દનને પાર રહ્યો અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો. ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચ સ્થાનોમાં પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા. રાજાઓ આવીને લડ્યા ત્યારે મગીદોના પાણીની પાસેના તાનાખમાં કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું. તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહીં. આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું. તારાઓએ પોતાની કક્ષામાં સિસરાની સામે યુદ્ધ કર્યું. કિશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી કિશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ. ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓના કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા. ઈશ્વરના દૂતે કહ્યું, મેરોઝને શાપ દો, તેના રહેવાસીઓને સખત શાપ દો, કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહીં. હેબેર કેનીની પત્ની યાયેલ અન્ય સ્ત્રીઓ કરતા વધારે આશીર્વાદિત છે. તે તંબુમાની સ્ત્રીઓ કરતા તે વિશેષ આશીર્વાદિત છે. તે માણસે પાણી માંગ્યું ત્યારે યુએલે તેને દૂધ આપ્યું. બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી. તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણા હાથમાં મજૂરની હથોડી લીધી, અને તે હથોડીથી તેણીએ સિસરાને માર્યો. તેણે તેનું માથું કચડી નાખ્યું. તેણે તેનું માથું વિંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો. તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો. તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો ત્યાં તે મારી નંખાયો. સિસરાની માતાએ બારીમાંથી જોયું. જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, તેના રથને આવતા આટલી બધી વાર કેમ લાગી? તેના રથોના પૈડા કેમ વિલંબ કરે છે? તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો. હા, તે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું, શું તેઓને લૂંટ તો મળી નહીં હોય? શું તેઓએ તે વહેંચી તો લીધી નહીં હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક બે કુમારિકા મળી હશે. શું સિસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બંને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે? હે ઈશ્વર, તારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે. પણ જેવો ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેવો, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઉગે છે તેના જેવા થાવ. ત્યારે 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 6. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું, અને 7 વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા. મિદ્યાનનો હાથ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયેલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ઘડો છે તે પોતાને માટે બનાવ્યા. અને જે સમયે ઇઝરાયેલીઓ વાવણી કરતા ત્યારે એમ થતું કે મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો તેઓ પર ચઢી આવતા. તેઓ તેમની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયેલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહીં. તેઓ પોતાના જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચડી આવતા. તેઓ તથા તેઓના ઊંટો અસંખ્ય હતા. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતા. મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓને કંગાલ બનાવી દીધા, અને ઇઝરાયેલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો. જ્યારે ઇઝરાયેલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે ઈશ્વરે ઇઝરાયેલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, પ્રભુ ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા. મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યા. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો. મેં તમને કહ્યું, હું ઈશ્વર તમારો પ્રભુ છું. મેં તમને આજ્ઞા કરી હતી, જે કોઈ દેશમાં તમે રહો ત્યાં અમોરીઓના દેવની પૂજા કરવી નહીં, પણ તમે મારી વાણીનું પાલન કર્યું નથી. પછી ઈશ્વરનો દૂત આવીને ઓફરામાં અબીએઝેરી યુવાશનું જે એલન વૃક્ષ હતું તેની નીચે બેઠો. ત્યાં યુવાશનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં જૂડતો હતો. ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, પરાક્રમી શુરવીર, ઈશ્વર તારી સાથે છે. ગિદિયોને તેને કહ્યું, મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય તો શા માટે આ બધું અમારા પર આવી પડે? તેમના અદ્ભુત કાર્યો વિશે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે. તેઓએ કહ્યું, શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી? તો પણ તેમણે તો અમને ત્યજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે. ઈશ્વરે તેના તરફ કૃપાદૃષ્ટિ કરીને કહ્યું, તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ, ઇઝરાયેલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું? ગિદિયોને તેને કહ્યું, કૃપા કરી પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયેલને બચાવું? જુઓ, મન્નાશામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું. ઈશ્વરે તેને કહ્યું, હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સર્વ સૈન્યને એકલો મારશે. ગિદિયોને તેમને કહ્યું, જો તમે મારી પર કૃપા કરી હોય તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો. જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહીં. ઈશ્વરે કહ્યું, જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ. ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફા લોટમાંથી બે ખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા. ઈશ્વરના દૂતે તેને કહ્યું, માંસ તથા બે ખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે. ગિદિયોને એ મુજબ કર્યું. ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બે ખમીર રોટલીને સ્પર્શ કર્યો. ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બે ખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદૃશ્ય થઈ ગયો. ગિદિયોન તેને જોઈ શક્યો નહીં. ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, પ્રભુ ઈશ્વર, મને અફસોસ, કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો. ઈશ્વરે તેને કહ્યું, તને શાંતિ હો, ગભરાઈશ નહીં, તું મૃત્યુ પામીશ નહીં. તેથી ગિદિયોને ઈશ્વરને સારું ત્યાં એક વેદી બનાવી તેનું નામ ઈશ્વર શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફરામાં છે. તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, તારા પિતાનો બળદ તથા બીજા 7 વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બાળની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ. તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ. તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખીશ તેના લાકડાથી પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહન્ય અર્પણ કર. તેથી ગિદ્યોને પોતાના 10 સેવકોને લઈને ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવેદી બનાવી. સવારમાં જ્યારે નગરના પુરુષો ઉઠ્યા ત્યારે તેઓએ જોયું કે બાળની યજ્ઞવેદી તોડી પાડેલી હતી, તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નંખાયેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહન્ય અર્પણ કરેલું હતું. નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, આ કામ કોણે કર્યું છે? પછી તપાસ કરીને તેઓએ કહ્યું, યુવાશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે. ત્યારે નગરના લોકોએ યુવાશને કહ્યું, તારા દીકરાને બહાર લાવ કે જેથી તે માર્યો જાય, કેમ કે તેણે બાળની યજ્ઞવેદી તોડી પાડી છે અને અશેરા મૂર્તિ કાપી નાખી છે. યુવાશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, શું તમે બાળના પક્ષમાં બોલશો કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતા પહેલા માર્યો જાય. જો બાળ દેવ હોય તો તે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે. તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ યરુબાલ પાડીને કહ્યું, બાળ તેની સામે વિવાદ કરે, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે. ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝેલની ખીણમાં છાવણી કરી. પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો. તેણે રણશીંગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા. તેણે મન્નાશામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા. ગિદિયોને ઈશ્વરને કહ્યું, જો તમે તમારા કહેવા મુજબ મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય તો જુઓ, હું આ ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે તો હું જાણીશ કે તમે તમારા કહેવા મુજબ મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો. બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઉઠીને ઊન દબાવ્યું ત્યારે તે જ પ્રમાણે થયું. ઊનને નીચવતા એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું. પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ. હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો. હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે. તે રાત્રે તેણે જેવું માંગ્યું તેવું ઈશ્વરે કર્યું, કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું. ન્યાયાધીશોનું પુસ્તક અધ્યાય 7. ત્યારે યરુબાલ એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઉઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહીં. રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે મારા પોતાના હાથે મને ઉગાર્યો છે, માટે હવે તું જા અને લોકોને જાહેર કર, જે કોઈ ભયભીત તથા ધ્રુજતા હોય તેઓ ગિલિયાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય. તેથી 22,000 લોકો પાછા ગયા અને 10,000 રહ્યા. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, લોકો હજી પણ વધારે છે, તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ, જેના સંબંધી હું તને કહું. આ તારી સાથે આવે તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે તે આવશે નહીં. તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ તેને અલગ કર, અને જે પાણી પીવા સારું ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર. 300 માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, જે 300 માણસોએ પાણી લખલખાવીને પીધું છે તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે. માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશીંગડા લીધા. ગિદિયોને સર્વ ઇઝરાયેલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા. તેણે માત્ર 300 માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી. તે જ રાત્રે એમ થયું કે ઈશ્વરે તેને કહ્યું કે ઉઠ, છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ. પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય તો તું તથા તારો દાસ પૂરા છાવણીમાં જાઓ, તેવો જે કહે તે સાંભળ, અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે. તેથી ગિદ્યોન તેના દાસ પૂરા સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા. મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલા અગણિત હતા. જ્યારે ગિદ્યોન ત્યાં આવ્યો ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિશે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, જુઓ, મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઉથલાવી નાખ્યો કે તે જમીન દોસ્ત થયો. બીજા માણસે કહ્યું, એ તો યુવાશના દીકરા ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યા છે. જ્યારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયેલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું, ઉઠો, કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે. તેણે 300 પુરુષોની 3 ટુકડીઓ કરી. તેઓને બધાને રણશીંગડા તથા ખાલી ઘડા આપ્યા. દરેક ઘડામાં દીવા હતા. તેણે તેઓને કહ્યું, મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ, જ્યારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું ત્યારે હું જે કરું તેમ તમે કરજો. હું તથા મારી સાથેના સર્વ લોકો જ્યારે રણશીંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશીંગડા વગાડીને પોકારજો, ઈશ્વર તથા ગિદ્યોનને માટે. તેથી ગિદ્યોન તથા તેની સાથે 100 પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશીંગડા વગાડીને પોતાના હાથના ઘડા ફોડ્યા. ત્રણેય ટુકડીઓએ રણશીંગડા વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશીંગડાને તેઓના જમણા હાથથી વગાડ્યા. તેઓએ પોકાર કર્યો, ઈશ્વરની તથા ગિદ્યોનની તલવાર. બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારે બાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું. જ્યારે તેઓએ 300 રણશીંગડા વગાડ્યા ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથશિટ્ટા સુધી તથા ટાબાથ પાસેના આબેલ મહોલાની સરહદ સુધી ગયું. ઇઝરાયેલના માણસો નફતાલી, આશેર તથા આખા મન્નાશામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા. ગિદ્યોને સંદેશવાહકોને એફ્રાઇમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને કહેવડાવ્યું, તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો. યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ બારાક સુધી જઈને યર્દનના પાણી આગળ તેઓને રોકો. તેથી એફ્રાઇમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ બારા સુધી યર્દનના પાણી આગળ તેઓને આતર્યા. તેઓએ મિદ્યાનના 2 સરદારો ઓરેબ તથા ઝયેબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝયેબના દ્રાક્ષાકુંડની પાસે ઝયેબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝયેબના માથા યર્દનને પેલે કિનારે ઝયેબના દ્રાક્ષાકુંડ આગળ ગિદ્યોનની પાસે લાવ્યા. ન્યાયાધીશોનું પુસ્તક 8. એફ્રાઇમના પુરુષોએ ગિદ્યોનને કહ્યું, તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તે અમને બોલાવ્યા નહીં અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો. તેણે તેઓને કહ્યું, તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યું નથી. એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતા શું સારો નથી? ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝયેબ સરદારોની ઉપર વિજય અપાવ્યો. તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું? જ્યારે તેણે આમ કહ્યું ત્યારે તેઓ ઠંડા પડ્યા. ગિદ્યોન યર્દન નદી આગળ આવ્યો અને તે તથા તેની સાથેના 300 માણસો પાર ઉતર્યા. તેઓ થાકેલા હતા, તેમ છતાં તેઓ શત્રુઓની પાછળ લાગેલા હતા. તેણે સુક્કોથના લોકોને કહ્યું, કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલા છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુનના રાજાઓની પાછળ પડ્યો છું. સુક્કોથના આગેવાનોએ કહ્યું, ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ? ગિદ્યોને કહ્યું, જ્યારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારા શરીર ઉજરડી નાખીશ. ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું. જેમ સુક્કોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો. તેણે પનુએલના લોકોને પણ કહ્યું, જ્યારે હું શાંતિથી પાછો આવીશ ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ. હવે ઝેબા તથા સાલ્મુનના કારકોરમાં હતા, તેઓના સૈન્ય સાથે હતા. એટલે પૂર્વ દિશાના લોકોના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ 15,000 માણસો તેઓની સાથે હતા, કેમ કે 1,20,000 શૂરવીરો માર્યા ગયા હતા. ગિદ્યોને નોબાહની તથા યોગબહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા. ઝેબા તથા સાલ્મુનના નાઠા ત્યારે ગિદ્યોન તેઓની પાછળ પડ્યો હતો. તેણે મિદ્યાનના રાજાઓ ઝેબા તથા સાલ્મુન્નાને પકડીને તેઓના સૈન્યનો પરાજય કર્યો. યુવાશનો દીકરો ગિદ્યોન હેરિસથી પસાર થઈને લડાઈમાંથી પાછો ફર્યો. તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું. ત્યારે તે જુવાન માણસે સુક્કોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે 77 હતા તેઓની માહિતી તેઓને આપી. ગિદ્યોને સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, ઝેબા તથા સાલ્મુનાને જુઓ, તેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે શું હાલ ઝેબા તથા સાલમુન્નાના હાથ તારા હાથમાં છે કે અમારે તારા થાકેલા માણસોને રોટલી આપવી જોઈએ? ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરા લઈને તે વડે સુક્કોતના લોકોને શિક્ષા કરી. વળી તેણે પનવેલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલમુન્નાને કહ્યું, તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા? તેઓએ ઉત્તર આપ્યો, જેવો તું છે તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો. ગિદિયોને કહ્યું, તેઓ મારા ભાઈ એટલે મારી માતાના દીકરા હતા. હું જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત તો હું તમને મારી નાખત નહીં. તેણે તેના પ્રથમ જનિત દીકરા યેથેરને કહ્યું, ઉઠ, તેઓને મારી નાખ. પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહીં. તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો. પછી ઝેબા તથા સાલમુન્નાએ કહ્યું, તું ઉઠીને અમને મારી નાખ, કેમ કે જેવું માણસ તેવું તેનું બળ. ગિદિયોને ઉઠીને ઝેબા તથા સાલમુન્નાને મારી નાખ્યા અને તેઓના ઊંટોના ગળા પરના ચંદ્ર આકારના દાગીના લઈ લીધા. ત્યારે ઇઝરાયેલના માણસોએ ગિદિયોનને કહ્યું, તું અમારા પર રાજ કર, તું, તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો, કેમ કે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યા છે. ગિદિયોને તેઓને કહ્યું, તમારા પર હું રાજ નહીં કરું અને મારો દીકરો પણ રાજ નહીં કરે, ઈશ્વર તમારા પર રાજ કરશે. ગિદિયોને તેઓને કહ્યું, હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે સર્વ કુંડળ તમે લૂંટ્યા છે તે મને આપો, કેમ કે તેઓ ઇશ્માઇલીઓ હતા, માટે તેઓના કુંડળ સોનાના હતા. તેઓએ જવાબ આપ્યો, અમે ખુશીથી તે આપીશું. અને વસ્ત્ર પાથરીને તેઓ મારા પ્રત્યેક માણસે પોતે લૂંટેલા કુંડળ તેમાં નાખ્યા. સોનાના જે કુંડળો તેણે માંગી લીધા તેનું વજન 1,700 શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરના જાંબુડિયા વસ્ત્ર તથા તેઓના ઊંટના ગળામાંની સાંકળ હતી. ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફરામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયેલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વ્યભિચારમાં વટાળ્યા. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું. તેથી મિદ્યાનીઓ ઇઝરાયેલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાના માથા ઊંચા કર્યા નહીં. અને ગિદિયોનના દિવસોમાં 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. યોવાશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો. ગિદિયોનને 70 દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી. શખેમમાં તેની એક ઉપપત્ની હતી. તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું. યોવાશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફરામાં તેના પિતા યોવાશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો. ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયેલના લોકોએ પાછા ફરીને બાલની પૂજા કરીને વ્યભિચાર કર્યો. તેઓએ બાલ બરીથને પોતાનો દેવ માન્યો, જેમણે ચારે તરફના સર્વશત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા. તે તેમના પ્રભુ ઈશ્વરનો આદર ઇઝરાયેલના લોકોએ કર્યો નહીં, જે સર્વ ભલાઈ ઇઝરાયેલના લોકો પ્રત્યે યરુબાલે એટલે ગિદિયોને દર્શાવી હતી તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહીં.
ન્યાયાધીશોનું પુસ્તક 9. યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબના લોકોને કહ્યું, કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો, યરુબાલના 70 દીકરા તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારા હાડકાનો તથા તમારા માંસનો છું. તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા. માટે તેઓએ કહ્યું કે તે આપણો ભાણેજ છે. તેઓએ બાલ બરીથના મંદિરમાંથી તેને ચાંદીના 70 રૂપિયા આપ્યા અને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારું હલકા અને અધમ માણસો જેઓ તેની પાછળ ગયા તેઓને રાખ્યા. ઓફરામાં તે પોતાના પિતાના ઘરે ગયો. એક પથ્થર પર પોતાના 70 ભાઈઓને તેણે મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો. શખેમના તથા બેથ મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને
શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો. જ્યારે યોથામને આ કહેવામાં આવ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે. એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયા અને તેઓએ જૈતુન વૃક્ષને કહ્યું, અમારા પર રાજ કર. પણ જૈતુન વૃક્ષે તેઓને કહ્યું, હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાવ છું. તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં? પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, આવીને અમારા પર રાજ કર. પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, મારી મીઠાશ તથા મારા સારા ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજા વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું? વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, આવીને અમારા પર રાજ કર. દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, શું મારે મારો નવો દ્રાક્ષારસ, જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે, તેમ મૂકીને બીજા વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ? પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાને કહ્યું, આવીને અમારા પર રાજ કર. ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષેક કરવો હોય તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહીં તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનના દેવદાર વૃક્ષોને બાળી નાખો. તેથી હવે જ્યારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રમાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારું લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યા, પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના 70 પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે, અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમના આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે, ત્યારે જો તમે યરુબાલની તથા તેના ઘરનાની સાથે પ્રમાણિકતાથી તથા સત્યનિષ્ઠાથી વર્ત્યા હોય તો તમે અબીમેલેખમાં આનંદ કરો અને તેને પણ તમારામાં આનંદ કરવા દો. પણ જો તેમ નહીં તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો, અને શખેમના માણસોમાંથી તથા બેથ મિલ્લામાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો. યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો, કેમ કે તે તેના ભાઈ અબીમેલેખથી ઘણું દૂર હતું. અબીમેલેખે ઇઝરાયલ પર 3 વર્ષ રાજ કર્યું. ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખને વિશ્વાસઘાત કર્યો. ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના 70 દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય. આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા, કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી, જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતા હતા. આ બાબત અબીમેલેખને જણાવવામાં આવી. એબેદનો દીકરો ગાલ પોતાના સંબંધીઓની સાથે આવ્યો અને તેઓ શખેમમાં ગયા. શખેમમાં આગેવાનોને તેના પર વિશ્વાસ હતો. તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષાવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નીચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો. એબેદના દીકરા ગાલે કહ્યું, અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી અને શું ઝબૂલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા હમોરના લોકોની સેવા કરો, શા માટે અમે તેની સેવા કરીએ? હું ઈચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ અને મોકલીશ, તારા સૈન્યને બહાર બોલાવી લાવ. જ્યારે નગરના અધિકારી ઝબૂલે એબેદના દીકરા ગાલના શબ્દો સાંભળ્યા ત્યારે તે ક્રોધે ભરાયો. તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, જો એબેદનો દીકરો ગાલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે, હવે રાત્રે તું તથા તારી સાથેના સૈનિકો ઉઠો અને મેદાનમાં છાપા મારવાની તૈયારી કરો. પછી સવારમાં સૂર્ય ઉગે તે પહેલા તું વહેલો ઉઠીને નગર પર હુમલો કર અને જ્યારે તે તથા તેની સાથેના લોક તારી વિરુદ્ધ ચઢાઈ કરે ત્યારે તું જે કરી શકે તે તેમને કરજે. તેથી અબીમેલેક તથા તેની સાથેના સર્વ માણસો ઉઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા. એબેદનો દીકરો ગાલ બહાર જઈને નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો. અબીમેલેક અને તેની સાથેના લોક તેમની સંતાવાની જગ્યાએથી બહાર આવ્યા. જ્યારે ગાલે તે માણસોને જોયા ત્યારે તેણે ઝબુલને કહ્યું, જો પર્વતના શિખર ઉપરથી માણસો ઉતરી આવે છે. ઝબુલે તેને કહ્યું, તને પર્વતોના ઓળા માણસો જેવા દેખાય છે. ગાલે ફરી તેને કહ્યું, જો માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઉતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે. ત્યારે ઝબુલે તેને કહ્યું, હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા? તે હમણાં જે કહ્યું હતું અબીમેલેક કોણ છે કે અમે તેની સેવા કરીએ? જે લોકોને ત્યાં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર. ગાલ બહાર જઈને શખેમના માણસોની આગેવાની કરી અને અબીમેલેકની સાથે લડાઈ કરી. અબીમેલેખે તેને નસાડ્યો અને ગાલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા. અબીમેલેક અરુમામાં રહ્યો. ઝબુલે ગાલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા. બીજે દિવસે શખેમના લોકો મેદાનમાં ગયા અને અબીમેલેખને તેઓએ આ સમાચાર કહ્યા. તે તેના લોકોને લઈને તેઓને ત્રણ ટોળકીઓમાં વહેંચીને મેદાનમાં સંતાઈ રહ્યો. તેણે જોયું કે લોકો નગરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેણે તેઓ પર હુમલો કરીને તેઓને મારી નાખ્યા. અબીમેલેક તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા. અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું. જ્યારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું ત્યારે તેઓ એલબરીથના ઘરના ભોયરામાં પ્રવેશ્યા. અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે. અબીમેલેક તથા તેની સાથેના સર્વ લોકો સાલમોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, તમે મને જે કરતા જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો. તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વળે કિલ્લાને સળગાવી દીધો. અને તેથી શખેમના કિલ્લાના સર્વ માણસો આશરે 1000 પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યા. પછી અબીમેલેક તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું. પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરના સર્વ પુરુષ સ્ત્રીઓ તથા નગરના સગડા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બાણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચડી ગયા. અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બહાણાની નજીક આવ્યો. પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પળ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફાડી નાખી. પછી તેણે તરત એક જુવાનને બોલાવીને, એટલે જે તેનો શસ્ત્રવાહક હતો, તેને કહ્યું, તારી તલવાર કાઢીને મને મારી નાખ, કે કોઈ મારા વિશે એમ ન કહે, એક સ્ત્રીએ મને મારી નાખ્યો. તેથી તે જુવાને તેને તલવારથી મારી નાખ્યો અને તે મરણ પામ્યો. જ્યારે ઇઝરાયેલના માણસોએ જોયું કે અબીમેલેક મરણ પામ્યો છે ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા અને આમેશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો. તેણે પોતાના 70 ભાઈઓની હત્યા કરેલી હતી. શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.